એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા સવાલ પર વાત કરીશું જે સાંભળવામાં જેટલો સરળ લાગે છે તેનો ઇતિહાસ એટલો જ ભયાનક છે.
અને સવાલ ખરેખર વિચારવા જેવો છે.
સવાલ એ છે કે એક સારો લાગતો વિચાર, માનવજાતને વધુ સારી, વધુ તંદુરસ્ત બનાવવાનો વિચાર, એ ઇતિહાસની સૌથી મોટી ભયાનકતાનું કારણ કેવી રીતે બન્યો અને શું આ વિચાર આજે પણ જીવંત છે?
બરાબર. આ સવાલોના જવાબ માટે આપણે ઇતિહાસકાર ફિલિપા લેવિનના યુજેનિક્સ પરના સંશોધનને આધાર બનાવીશું.
અને આ ચર્ચા એટલા માટે જરૂરી છે કારણ કે મોટાભાગના લોકો જ્યારે યુજેનિક્સ શબ્દ સાંભળે એટલે સીધું જ નાઝી જર્મની અને હિટલર યાદ આવે.
હા, પણ લેવિનનું કામ આપણને એ જ શીખવે છે કે આ વાર્તા હિટલરથી ઘણી ઘણી જૂની અને ઘણી વ્યાપક છે. આ કોઈ એક સરમુખત્યારનો પાગલ વિચાર નહોતો.
એમ?
હા, આ તો એક ગ્લોબલ મૂવમેન્ટ હતી જેને એ સમયનું મુખ્યધારાનું વિજ્ઞાન માનવામાં આવતું હતું અને અમેરિકાથી લઈને સ્વીડન સુધીના પ્રગતિશીલ દેશોએ પણ તેને અપનાવી હતી.
એટલે કે આ આગ માત્ર જર્મનીમાં નહોતી લાગી, તેનો ધુમાડો તો આખી દુનિયામાં ફેલાયેલો હતો. અને એટલે જ જ્યારે આજે આપણે જીનેટિક એન્જિનિયરિંગ અને ડિઝાઇનર બેબીઝની વાત કરીએ છીએ ત્યારે આ ઇતિહાસને સમજવો ખૂબ જ જરૂરી બની જાય છે.
ચોક્કસપણે.
તો જેમણે આટલા ગંભીર વિષય પર સંશોધન કર્યું છે તે લેખક ફિલિપા લેવિન વિશે થોડું જાણીએ. કોણ છે તેઓ અને તેમનો દૃષ્ટિકોણ કેમ આટલો ખાસ ગણાય છે?
ફિલિપા લેવિન એક ખૂબ જ સન્માનિત ઇતિહાસકાર છે અને તેમની નિપુણતા ત્રણ અલગ અલગ ક્ષેત્રોમાં છે જે તેમના કામને અનન્ય બનાવે છે. પહેલું છે બ્રિટિશ સામ્રાજ્યનો ઇતિહાસ.
એનાથી શું ફરક પડે?
એનાથી એ ફરક પડે કે તેઓ સમજે છે કે વિચારો અને નીતિઓ કેવી રીતે એક દેશમાંથી બીજા દેશમાં ફેલાય છે, ખાસ કરીને સામ્રાજ્યના માળખા દ્વારા. એટલે તેઓ યુજેનિક્સને માત્ર યુરોપ કે અમેરિકા પૂરતું સીમિત નથી રાખતા.
બરાબર. અને બીજા બે ક્ષેત્રો?
બીજું છે જેન્ડર સ્ટડીઝ. આ વિષય પરની તેમની પકડ તેમને એ સ્પષ્ટ રીતે જોવામાં મદદ કરે છે કે આ આખી ચળવળનું કેન્દ્રબિંદુ સ્ત્રીઓનું શરીર અને તેમની પ્રજનન ક્ષમતા હતી. મતલબ કે કોણ બાળકો પેદા કરશે અને કોને રોકવામાં આવશે.
અને ત્રીજું,
તેઓ દવાના ઇતિહાસના નિષ્ણાત છે. એટલે એ સમજે છે કે વિજ્ઞાન અને દવાના ઉપયોગ સામાજિક નિયંત્રણના સાધન તરીકે કેવી રીતે થઈ શકે. આ ત્રણેય દૃષ્ટિકોણ ભેગા થઈને યુજેનિક્સની એક સંપૂર્ણ અને સાચું કહું તો ભયાવહ તસવીર રજૂ કરે છે.
તો તેમના પુસ્તકનો મુખ્ય સાર શું છે? તેઓ શું કહેવા માગે છે?
જુઓ, પુસ્તકનો જે મુખ્ય તર્ક છે ને એ છે કે યુજેનિક્સને તેની શરૂઆતમાં કોઈ રાક્ષસી વિચારધારા તરીકે નહોતી જોવામાં આવતી.
એટલે લોકો એને સારી વસ્તુ માનતા હતા.
હા, બિલકુલ. તેને તો એકદમ પ્રગતિશીલ, આધુનિક અને વૈજ્ઞાનિક ઉપાય માનવામાં આવતો હતો. વિચાર તો સારો જ હતો, સમાજમાંથી ગરીબી, ગુનાખોરી, બીમારીઓને જળ મૂળથી દૂર કરવી.
આ તો કોઈપણને સાચું અને સારું જ લાગે, તો પછી ગડબડ ક્યાં થઈ?
ગડબડ ત્યારે થઈ જ્યારે સારી પેઢી કોને કહેવાય અને ખરાબ પેઢી કોને એ નક્કી કરવાની જવાબદારી સમાજના શક્તિશાળી લોકોએ પોતાના હાથમાં લઈ લીધી. પુસ્તક આપણને એક સફર પર લઈ જાય છે જે 19મી સદીના અંતમાં ફ્રાન્સિસ ગાલ્ટનથી શરૂ થાય છે
અને ક્યાં સુધી જાય છે
અને બતાવે છે કે કેવી રીતે આ સારો વિચાર અમેરિકા, બ્રિટન, કેનેડા, ત્યાં સુધી કે બ્રાઝિલ અને જાપાન જેવા દેશોમાં પણ ફેલાયો. અને આ સફર આપણને બતાવે છે કે કેવી રીતે સારા ઇરાદાઓ ભેદભાવ, જબરદસ્તી અને અંતે નરસંહારમાં પરિણવ્યા.
તમે કહ્યું કે આ બધું શરૂ ક્યાંથી થયું? આટલો ખતરનાક વિચાર કોના મગજમાં પહેલી વાર આવ્યો હશે અને લોકોએ એને ગંભીરતાથી કેમ લીધો?
આ વિચાર આવ્યો સર ફ્રાન્સિસ ગાલ્ટનના મગજમાં, જે ચાર્લ્સ ડાર્વિનના પિતરાઈ ભાઈ હતા.
ઓ, ડાર્વિનના?
હા, તેઓ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે 1883માં યુજેનિક્સ શબ્દ બનાવ્યો જેનો ગ્રીક ભાષામાં અર્થ થાય છે સારું જન્મ અથવા સારા વંશનું. એમનો તર્ક એકદમ સીધો સાધો હતો.
કેવો તર્ક?
તેઓ કહેતા કે જેમ આપણે ખેડૂતોને સારા પાક માટે શ્રેષ્ઠ બીજ પસંદ કરતા જોઈએ છીએ અથવા પશુપાલકોને સારી ઓલાદની ગાય કે ઘોડા માટે પસંદગીયુક્ત પ્રજનન કરાવતા જોઈએ છીએ?
તેવું જ મનુષ્યોમાં કેમ ન થઈ શકે?
બરાબર. તેમના મતે સમાજના બુદ્ધિશાળી, પ્રતિભાશાળી અને સ્વસ્થ લોકોએ વધુ બાળકો પેદા કરવા જોઈએ, જ્યારે ગરીબ, ગુનેગાર કે માનસિક રીતે અસ્થિર લોકોએ પ્રજનનથી દૂર રહેવું જોઈએ, જેથી સમાજ પેઢી દર પેઢી સુધરતો જાય.
અને આ વિચારને અમલમાં મૂકવાની બે અલગ અલગ રીતો હતી, ખરું ને? પોઝિટિવ અને નેગેટિવ યુજેનિક્સ.
હા, પોઝિટિવ યુજેનિક્સ એટલે ફિટ ગણાતા લોકોને વધુ બાળકો માટે પ્રોત્સાહિત કરવા. આનું એક વિચિત્ર ઉદાહરણ છે અમેરિકામાં યોજાતી ફિટર ફેમિલીઝ સ્પર્ધો.
એક મિનિટ, આ શું હતું? ફિટર ફેમિલીઝ સ્પર્ધા? આ તો વિશ્વાસમાં નથી આવતું. એટલે કે પશુ મેળાની જેમ માણસોના મેળા ભરાતા હતા?
બિલકુલ એવું જ. જેમ આપણે પશુ મેળામાં ગાય ભેંસના સ્વાસ્થ્ય અને ઓલાદનું પ્રદર્શન કરીએ છીએ, તેમ આ સ્પર્ધાઓમાં આખાને આખા પરિવારો ભાગ લેતા.
ખરેખર?
હા, ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય, તેમની વંશાવળી, બુદ્ધિમત્તા અને ચારિત્ર્યની તપાસ કરતા, અને જે પરિવાર શ્રેષ્ઠ જાહેર થાય તેને મેડલ અને ટ્રોફી મળતી. લોકોને આમાં ગર્વ થતો.
આ સાંભળીને જ અજીબ લાગે છે. તે સમયના લોકો આને સામાન્ય કેવી રીતે માનતા હશે? અને આ તો થઈ પોઝિટિવ યુજેનિક્સની વાત. નેગેટિવ યુજેનિક્સ તો આનાથી પણ ખરાબ હશે.
ખૂબ જ ખરાબ. નેગેટિવ યુજેનિક્સનો હેતુ અનફિટ કે અયોગ્ય ગણાતા લોકોને બાળકો પેદા કરતા રોકવાનો હતો.
અને એ કેવી રીતે?
આ માટે અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવી. મંદબુદ્ધિ કે માનસિક રોગી ગણાતા લોકોને સમાજથી અલગ કરી સંસ્થાઓમાં પૂરી દેવામાં આવતા. કેટલાક દેશોમાં અલગ અલગ જાતિના લોકો વચ્ચે લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અને સૌથી ક્રૂર પગલું હતું ફરજિયાત નસબંધી.
ફરજિયાત?
હા, હજારો લાખો લોકોની તેમની જાણ કે સંમતિ વિના સરકાર દ્વારા નસબંધી કરી દેવામાં આવી.
અશબ્દો બોલવા સહેલા છે, પણ તેની પાછળની પીડાની કલ્પના કરવી મુશ્કેલ છે. કોઈ વ્યક્તિ પાસેથી માતા પિતા બનવાનો અધિકાર છીનવી લેવો, એ પણ સમાજ સુધારણાના નામે. આ ખરેખર ભયાવહ છે.
અને લેવિન એ જ કહે છે કે આ કોઈ એક દેશમાં નહોતું થઈ રહ્યું.
તો ક્યાં ક્યાં?
ના, આ એક વૈશ્વિક ઘટના હતી. દરેક દેશે આ વિચારને પોતાની રીતે અપનાવ્યો. જેમ કે અમેરિકામાં યુજેનિક્સનું કેન્દ્રબિંદુ જાતિ અને ઇમિગ્રેશન હતું.
ઇમિગ્રેશન?
હા, ત્યાંના બુદ્ધિજીવીઓ માનતા હતા કે દક્ષિણ અને પૂર્વ યુરોપથી આવતા ઇમિગ્રન્ટ્સ જેમ કે ઇટાલિયન અને યહૂદીઓ અમેરિકન નસલને ખરાબ કરી રહ્યા છે. આનું સીધું પરિણામ હતું 1924નો ઇમિગ્રેશન એક્ટ, જેણે આ દેશોમાંથી આવતા લોકો પર કડક નિયંત્રણો લાદી દીધા.
અને બ્રિટન કે સ્વીડન જેવા દેશોનું શું? ત્યાં શું થઈ રહ્યું હતું?
બ્રિટનમાં ચિંતા હતી કે સામ્રાજ્ય ચલાવવા માટે મજબૂત બ્રિટિશ વંશની જરૂર છે, અને ગરીબ વર્ગ વધુ બાળકો પેદા કરીને આ વંશને નબળો પાડી રહ્યો છે.
અને સ્વીડનમાં?
સ્વીડનમાં જે આપણને આશ્ચર્ય પમાડે છે, તેમણે યુજેનિક્સને કલ્યાણકારી રાજ્યના આદર્શ સાથે જોડ્યો. તેમનો તર્ક હતો કે એક આદર્શ સમાજ અયોગ્ય નાગરિકોનો બોજ ઉઠાવી શકે નહીં. અને તમને જાણીને નવાઈ લાગશે કે સ્વીડનમાં ફરજિયાત નસબંધીની નીતિઓ છેક 1970ના દાયકા સુધી ચાલતી રહી.
આ આંદોલનની સૌથી ખરાબ અસર કોના પર થઈ? મને લાગે છે કે સમાજના સૌથી નબળા વર્ગો પર જ થઈ હશે.
ચોક્કસપણે. જાતિ, લિંગ અને વિકલાંગતા, આ ત્રણ મુદ્દાઓ પર તેની અસર સૌથી વિનાશક હતી. જાતિના આધારે જે થયું તે તો આપણે સૌ જાણીએ છીએ.
આ નાઝી જર્મની?
હા, યુજેનિક્સે જાતિવાદને વિજ્ઞાનનો મજબૂત આધાર પૂરો પાડ્યો. નાઝી જર્મની તેનું સૌથી ભયાનક પરિણામ હતું. પણ જે વાત ઓછા લોકો જાણે છે તે એ છે કે હિટલરે તેની નસબંધીની નીતિઓ માટે પ્રેરણા અમેરિકાના કેલિફોર્નિયા જેવા રાજ્યોમાંથી લીધી હતી.
પણ મને એ સમજાતું નથી, જો યુજેનિક્સ વિજ્ઞાન પર આધારિત હતું તો તે જેન્ડર જેવા સામાજિક મુદ્દા સાથે કેવી રીતે જોડાયું?
કારણ કે પ્રજનનની ચાવી સ્ત્રીઓ પાસે છે, એટલે આ આંદોલનનું કેન્દ્ર સ્ત્રીઓ બની. ફિટ ગણાતી સ્ત્રીઓ એટલે કે શિક્ષિત, સ્વસ્થ, મધ્યમ વર્ગીય શ્વેત સ્ત્રીઓને કહેવામાં આવતું કે રાષ્ટ્ર માટે વધુ બાળકો પેદા કરવા એ તેમની દેશભક્તિની ફરજ છે.
અને બીજી તરફ?
બીજી તરફ ગરીબ, અશ્વેત, અપ્રવાસી અને વિકલાંગ સ્ત્રીઓને સમાજ માટે ખતરો ગણવામાં આવતી. તેમની પ્રજનન ક્ષમતાને એક સમસ્યા તરીકે જોવામાં આવતી અને હજારોની સંખ્યામાં તેમની ફરજિયાત નસબંધી કરી દેવાતી.
અને વિકલાંગતા ધરાવતા લોકો સાથે શું થયું?
તેમની હાલત સૌથી ખરાબ હતી. માનસિક અને શારીરિક રીતે વિકલાંગ લોકોને ફીબલ માઇન્ડેડ જેવું અપમાનજનક લેબલ લગાવીને તેમને સમાજ પર બોજ ગણવામાં આવતા.
આનું કોઈ ઉદાહરણ છે?
હા, અમેરિકાનો બક વી બેલ કેસ. આ કેસ કેરી બક નામની એક યુવાન છોકરીનો હતો જેને મંદબુદ્ધિનું લેબલ લગાવી સંસ્થામાં રાખવામાં આવી હતી અને અમેરિકાની સર્વોચ્ચ અદાલતે તેની ફરજિયાત નસબંધીને મંજૂરી આપતા કહ્યું.
શું કહ્યું?
મૂર્ખોની ત્રણ પેઢીઓ પૂરતી છે.
અરે બાપરે, દેશની સર્વોચ્ચ અદાલતે આવું કહ્યું?
હા, અને આ એક વાક્ય હજારો લોકો માટે ફરજિયાત નસબંધીનો રસ્તો ખોલી નાખ્યો.
આ બધી વાતો પરથી એક વાત સ્પષ્ટ થાય છે. લિવિન કહેવા માગે છે કે યુજેનિક્સ કોઈ પાગલ વૈજ્ઞાનિકોનો શોખ નહોતો, પણ એક મુખ્યધારાનો વૈશ્વિક પ્રોજેક્ટ હતો.
બરાબર. અને બીજો મુખ્ય સંદેશ એ છે કે વિજ્ઞાન તટસ્થ નથી હોતું, તેનો ઉપયોગ સામાજિક નિયંત્રણ માટે પણ થઈ શકે છે. અહીં વિજ્ઞાનની ભાષાનો ઉપયોગ સમાજમાં પહેલેથી હાજર પૂર્વગ્રહોને સાચા ઠેરવવા માટે કરવામાં આવ્યો.
અને ત્રીજો સંદેશ, જે મને લાગે છે કે સૌથી મહત્વનો છે, તે કે આ આંદોલનનું નુકસાન હંમેશા સમાજના સૌથી નબળા વર્ગોને થયું.
અને ચોથો, જે કદાચ સૌથી આઘાતજનક છે, યુજેનિક્સના હિમાયતીઓ માત્ર રૂઢિચુસ્ત લોકો નહોતા, તેમાં ઘણા પ્રગતિશીલ સમાજ સુધારકો, નારીવાદીઓ અને સમાજવાદીઓ પણ હતા.
એક મિનિટ, આ વાત ગળે નથી ઉતરતી. નારીવાદીઓ આ વિચારને કેમ ટેકો આપે? એ તો સ્ત્રીઓના શરીર પર નિયંત્રણની જ વાત હતી, તો પછી આ વિરોધાભાસ કેમ?
ખૂબ સારો સવાલ છે. કારણ કે એ સમયના કેટલાક નારીવાદીઓ માનતા હતા કે સ્ત્રીઓને ગરીબ અને ખરાબ પતિઓથી બાળકો પેદા કરવાની ફરજમાંથી મુક્તિ મળવી જોઈએ.
ઓહ!
તેઓ તેને પ્રજનન સ્વતંત્રતાના એક ભાગ તરીકે જોતા હતા. તેમને લાગતું હતું કે ગરીબી અને બીમારીના આ દુષ્ટ ચક્રને તોડવા માટે આ એક વૈજ્ઞાનિક ઉપાય છે. આજ તો આ ઇતિહાસની સૌથી મોટી ટ્રેજેડી છે કે સારા ઇરાદાઓ પણ કેવી રીતે ભયંકર પરિણામો લાવી શકે છે.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે તમને હચમચાવી દે. પહેલો વિચાર છે, યુજેનિક્સ ક્યારેય માત્ર વિજ્ઞાન વિશે નહોતું, તે હંમેશા સત્તા વિશે હતું.
આનો અર્થ એ છે કે ભલે વાતો જીન્સ અને આનુવંશિકતાની થતી હોય, પણ અસલી હેતુ એ નક્કી કરવાનો હતો કે સમાજમાં કોણ રાજ કરશે, કોના જીવનને મૂલ્યવાન ગણવામાં આવશે અને કોના જીવનને નકામું. વિજ્ઞાન તો માત્ર એક બહાનું હતું.
બરાબર. બીજો એક વિચાર છે જે મને ખૂબ સ્પર્શી ગયો. યુજેનિક્સની દુર્ઘટના એ નથી કે તે રાક્ષસો દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ તે એવા લોકો દ્વારા કરવામાં આવ્યું હતું જેઓ ખરેખર માનતા હતા કે તેઓ દુનિયાને સુધારી રહ્યા છે.
બીજાના માનવાધિકારનું ઉલ્લંઘન કરવાના જોખમમાં મુકાઈ જઈએ છીએ.
અને ત્રીજો વિચાર, જે સીધો આજના સમય સાથે જોડાયેલો છે, યુજેનિક્સની વાર્તા નાઝી શાસનના પતન સાથે સમાપ્ત નથી થઈ. તે આજે પણ ક્લિનિક્સ અને લેબોરેટરીમાં આપણા વ્યક્તિગત નિર્ણયોમાં જીવંત છે. આજ તો આપણો મૂળભૂત સવાલ હતો, શું યુજેનિક્સ આજે પણ જીવંત છે?
હા, પણ એક નવા સ્વરૂપમાં. તેને ઘણીવાર ન્યૂ યુજેનિક્સ કહેવામાં આવે છે. ફરક એટલો જ છે કે જૂનું યુજેનિક્સ રાજ્યની તલવારથી ચાલતું હતું, જ્યારે નવું યુજેનિક્સ સુપરમાર્કેટના શોપિંગ કાર્ટથી ચાલે છે.
એનો શું મતલબ?
મતલબ કે પહેલા સરકાર જબરજસ્તી કરતી હતી, આજે આપણે ગ્રાહક તરીકે પસંદગી કરીએ છીએ.
પણ અહીંયા હું તમને રોકીશ. ઘણા લોકો કહેશે કે આ તો પ્રગતિ છે. પ્રીનેટલ સ્ક્રીનિંગ કે IVF જેવી ટેકનોલોજીથી જો આપણે કોઈ ભયંકર આનુવંશિક રોગને હંમેશા માટે દૂર કરી શકીએ, તો એમાં ખોટું શું છે?
સવાલ ખૂબ જ વાજબી છે. અને કો માતા પિતા પોતાના બાળક માટે શ્રેષ્ઠ ઈચ્છે, એમાં કશું જ ખોટું નથી. પ્રશ્ન વ્યક્તિગત નિર્ણયનો નથી, પણ તેના સામૂહિક પરિણામનો છે.
એટલે
લેવિન આપણને પૂછે છે કે જ્યારે આઇસલેન્ડ જેવો આખો દેશ લગભગ ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મેલા બાળકોને સમાપ્ત કરી દે, તો શું તે એક સામૂહિક યુજેનિક્સનો નિર્ણય નથી? અહીં કોઈ સરકાર જબરદસ્તી નથી કરી રહી, પણ સામાજિક દબાણ અને પરફેક્ટ બાળકની એક ઈચ્છાએ કામ કરી રહી છે.
અને આપણા નિર્ણયો કેટલા સ્વતંત્ર છે તે પણ એક મોટો પ્રશ્ન છે. જ્યારે સમાજ વિકલાંગતાને એક ત્રાસદી તરીકે જુએ, ત્યારે કોઈ માતા પિતા પર વિકલાંગ બાળકને જન્મ ન આપવાનું કેટલું દબાણ હશે?
બરાબર. આજે તલવારની જગ્યા ક્રેડિટ કાર્ડે લઈ લીધી છે, પણ વિચારધારા એ જ છે. કેટલાક ગુણધર્મો ઇચ્છનીય છે અને કેટલાક અનિચ્છનીય.
અને આ પસંદગીનો અધિકાર પણ કોને મળશે? જેઓ આ મોંઘી ટેકનોલોજીનો ખર્ચ ઉઠાવી શકશે તેમને જ.
એટલે આ એક નવો ભેદભાવ ઉભો કરી શકે છે.
હા, જીનેટિકલી શ્રીમંત અને જીનેટિકલી ગરીબ વચ્ચે. આખી ચર્ચામાંથી મારા માટે સૌથી મોટી શીખ એ હતી કે કેવી રીતે એક સારો નાગતો ઉદ્દેશ માનવજીવનને સુધારવાનો આટલો ભયાનક બની શકે છે. આ ઇતિહાસ આપણને સાવચેત કરે છે કે જ્યારે પણ આપણે વિજ્ઞાનનો ઉપયોગ માનવતાને સુધારવા માટે કરીએ ત્યારે તેની નૈતિક સીમાઓ વિશે વારંવાર વિચારવું ખૂબ જ જરૂરી છે.
અને મારા માટે આ પુસ્તકનું સૌથી મોટું યોગદાન એ છે કે તે આપણને સમજાવે છે કે કેટલાક જીવનને બીજા કરતાં વધુ યોગ્ય કે મૂલ્યવાન ગણવાનો તર્ક ગાયબ નથી થયો. તેણે માત્ર એક નવું, વધુ સૂક્ષ્મ અને બજાર આધારિત સ્વરૂપ ધારણ કર્યું છે.
બરાબર.
આથી યુજેનિક્સ દ્વારા ઊભા કરાયેલા નૈતિક પ્રશ્નો કે સારું જીવન શું છે તે કોણ નક્કી કરશે અને સુધારણાના નામે આપણે કોને પાછળ છોડી રહ્યા છીએ, આ પ્રશ્નો આજે પહેલા કરતાં પણ વધુ પ્રાસંગિક છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.